બીજો પ્રશ્ન એ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ તેમજ સારા કે નરતા સંકલ્પો ઈચ્છાઓ સત્કર્મ અને અસત્કર્મ એ બધા એક યા બીજા પ્રકારે પ્રકૃતિના સ્વરૂપો છે. અનુભવી પ્રકૃતિનો સ્વામી છે તો પોતાનો વ્યાધિ તેમજ અન્યના આધિ વ્યાધિ અને ઉપાધિનું નિવારણ કરી જ શકે એમ તર્કની દ્રષ્ટિએ સુસંગત લાગે છે. આ રીતે વિચારતા એમ જણાય છે કે અનુભવી લોક કલ્યાણના કાર્યમાં જે ફાળો આપી શકે તેવો ફાળો બીજી કોઈ પણ વ્યક્તિ આપી શકે નહીં. હવે જગતમાં અનુભવીઓ તો છે જ, છતાં હજારો વર્ષો વહ્યા અસંખ્ય લોકો દુઃખ અને અજ્ઞાનમાં કેમ સંભળે છે, અને કોઈ પણ અનુભવી પંચભૂતાત્મક શરીર પર એવો કાબુ કેમ લાવી શક્યો નથી કે જેથી તેનું દિવ્ય રૂપાંતર થાય, તેને રોગ વગેરે ન થાય તથા તેના શરીરનું પોતે જ્યાં સુધી ન ધારે ત્યાં સુધી મૃત્યુ જ ન થાય.
એવા પ્રકારનો પ્રશ્ન છે જે આ પ્રોસેસમાં છે. તમે કહો છો એ જાતના પ્રોસેસમાં ચેતન છે, ચેતન જે અવતરે છે, ચેતન આધાર લે છે ને શરીરનો. તો શરીર એવા પ્રકારના તમારે જોઈએ એ પ્રોસેસમાં છે કે એવા પ્રકારના શરીર જયારે થશે ત્યારે આવા પ્રકારનું શરીર થશે. ત્યારે પણ એને નિમિત્ત નહીં હોય એમ નહીં. અત્યારે અનુભવી માણસ જે નિરોગી એને રોગ નથી દેખાય છે, રોગ એ નિમિત્ત નથી. લોકોને લાગે છે રોગ, એના રોગ લાગે છે પણ રોગ એના નથી, એનું શરીર સંપૂર્ણ નિરોગી છે. પણ એને નિમિત્ત નું છે જે બધું. જો બુદ્ધિ જે સમજીએ તો એ માની શકાય એવી વાત છે. કોઈ કહેશે કે ભાઈ તમારો તપા છે, પણ એ માની શકાય એવું માનવું પડ્યું. પણ એક કાળ એવો આવશે કે નિમિત્ત નું લેવા છતાં પણ શરીર તદ્દન નિરોગી રહે, એક કાળ એવો આવશે. એ પ્રોસેસમાં છે, શરીર આવા ડેવલપ થવાને ના પ્રોસેસમાં જ છે. અત્યારે
જગતના ઉત્કર્ષમાં પણ ઘણો મોટો ફાળો,
એનું અસ્તિત્વ માત્ર જગતનું ઉત્કર્ષ. એનું અસ્તિત્વ તે વખતે એને એવો ખ્યાલ નથી હું જગતનો ઉત્કર્ષ કરું, એ તો ભગવાન કરશે. તું કરવા વાળો સારો કોણ છે? એ તો ભગવાનનું કર્તવ્ય છે. તે ભગવાનનું કર્તવ્ય અનુભવીને મળી જાય એ કહેતો હતો નથી. એનામાં એવા પ્રકારનું આમ હોતું નથી, પણ એનું જગત પરનું અસ્તિત્વ એ જ જગતના ઉદ્ધારનું કારણ છે.
હવે અનુભવી સર્વ વ્યાપક થાય છે, સર્વ સાથે આઈડેન્ટિફાઈ થઈ જાય,
આઈડેન્ટિફાઈ
તાદાત છે. તો એના ઉત્કર્ષની સાથે બીજા જેમની સાથે આઈડેન્ટિફિકેશન થયું છે એમનો પણ સ્વાભાવિક ઉત્કર્ષ થવો જોઈએ, એવું તર્કસંગત
નથી. તર્કસંગત નથી
કેમ?
કારણ કે એની સાથે આઈડેન્ટિફાઈ થયો, તો આઈડેન્ટિફાઈ થયો તે એ પેલો એ પ્રકારે રિસીવ નથી કરતો. આઈડેન્ટિફાઈ થાય અનેક પ્રકારના નિમિત્ત છે ને, તેની સાથે તો તાદાત્મક થઈ જાય. તાદાત્મક થઈ જાય છે મેં હમણાં કહ્યું ને, અનેક સંસારી જીવોની સાથે ભરે ચડે છે, આંદોલનો જાય છે એમાં, પણ એ જીવદશાના થઈ જાય છે પાછા. એટલે પેલા બધા જીવદશાના થઈ જાય છે. એટલે અનેક અનુભવીઓ હોય, તે અનુભવીઓ હોય ને એના બધા સંસર્ગમાં આવે માટે કાલે માથા થઈ જાય નહીં. એ તો તમારી બુદ્ધિનું જીવડું છે એમ તમે જો માનો તો. એ તો બધા જીવદશાના બધા સંસ્કાર એનામાં જગાયા, એના આંદોલનો ગયા, જે જીવ દશામાં થઈ ગયા. પણ લાંબા ગાળે થતા થતા એમાં સદભાવ જાગે, એના આંદોલનો આવું કામ કરી શકે. પણ બધા જ ભગવાનના એકદમ ભગવાન જ ભજતા થઈ જાય એવું નહીં બને. એટલે આજે અનુભવી છે બધા ખરા, તેથી જગત માં કેમ બધું આવું જ રહ્યું છે? એટલે પ્રકૃતિ છે આ તો જગત ની, પ્રકૃતિ ના ગુણધર્મ કઈ નાશ પામવાના નથી. એ તો આનંદકાળ સુધી રહેશે, અને જયારે થશે આ શરીર એવું નિરોગી પણ તે આવીને ચાલ્યું જાય. બધાના નિમિત્ત ના રોગ લે કરે બધું કરું, પણ શરીર એને ફેંકી દે. શરીરમાં આ પણ લોકો રાખે છે, અનુભવી લોકો શરીરના રોગ રાખે છે. એનું કારણ પેલા નામાં પેલા હાથીલા જે જીવો છે એ એમને એને નિમિત્ત એની સાથેનું મિશન છે. અમુક અમુક જીવોને તો અભિમુખતા જગાડવી જોઈએ. અમે જાગવી જ જોઈએ એનામાં, એનું નિમિત્ત છે. એ નિમિત્તે એને આ રીતે કરે છે. એ વધારે વખત એની કોન્શિયસમાં હતી વખત એ જ છે. અમુક અમુક જાતના રોગ હોય અમુક ના છે એનું એ કોન્શિયસમાં પેલો હોય તે વખતે એ ભોગવતી વખતે. એટલે એના આંદોલનો પેલા પડ્યા જ કરે છે વધારે ને વધારે વાર, ઘણી વાર સુધી. એટલે એમાંથી ભગવાનની કૃપાથી અભિમુખતા ભગવાન તરફ જાગે. એટલા માટે એ રોગ પણ ભોગવતા હોય છે અને રોગ એમનામાં લેતા.
જે કહ્યું કે પ્રોસેસ ચાલી રહ્યો છે. હવે જે આપણે શ્રી અરવિંદે પણ એવો એક પ્રયત્ન કર્યો કે આપણે ઇમ્પ્રામેન્ટલ ની વાત કરી,
એ વાત કરી સાચી છે. આદર્શ ની વાત કરી છે પણ એ પોતે થયા નો તમારું માનવું છે. કારણ કે એમને પ્રોસ્ટેટ નું દર્દ હતું. માતાજીને પણ છેવટે ગારા પડી ગયેલા. એ કહેતા હતા કે એમને સુપ્રામેન્ટલ મળ્યું તો શરીર એવું પ્રકારનું નહીં થાય. સુપ્રામેન્ટલ હોય શરીર સંપૂર્ણ તંદુરસ્ત સ્થિતિનું હોય.
સુપ્રામેન્ટલ ની શક્યતા
શક્યતા 100% ની શક્યતા નહીં, રિયાલિટી હું તો કહું છું. શ્રી અરવિંદે કહ્યું છે કે 100% સાચું છે ને પ્રોસેસ ગોઈંગ ઓન, અત્યારે ચાલી જ રહેલો છે પ્રોસેસ. બહુ ઓછા માણસો એની કિંમત આંકે છે પણ બહુ મોટી વાત એને કરી ખુલ્લી જાહેર કરી શ્રી અરવિંદે. આ જાતનું થવાનું શરીર આપણું.
ત્યારે દુનિયામાં પણ લોકોમાં પણ કેટલું એવું રૂપાંતર થશે.
એ પ્રકાર લોકોનું રૂપાંતર થશે પણ જે મતતા કોન્શિયસ હશે તેમને
સ્ટ્રગલિંગ
કોન્શિયસ નહીં હોય તેની સ્ટ્રગલિંગ નહીં હોય તેને નહીં થાય. એ તો એવાની વાત જડ રહે છે. સુપ્રામેન્ટ આવી જશે ને ધારો સુપ્રામેન્ટ થશે તો વ્યક્તિઓ સમાજ આખો નહીં થાય. ઇમ્પોસિબલ. એમાં વ્યક્તિઓ કોક થવાની, થોડીક વ્યક્તિઓ થશે અને વ્યક્તિઓના પ્રભાવથી અસરથી કેટલાક આગળ વધવાના પ્રોસેસમાં આવશે એ જુદી વાત. પણ હા, એ શરીર એવી જાતનું થાય એ જાતની પ્રોસેસ ચાલી રહેલો છે.
એવો છે કે સ્વપ્નમાં કોઈ દેવના દર્શન થાય કે સંતના દર્શન થાય કે આશીર્વાદ આપે, હાથ કે પગ માથા પર મૂકે, કોઈ વાર કોઈ આદેશ પણ આપે, તેનું કશું મહત્વ છે ખરું? અને હોય તો કેટલા
મહત્વ છે? એનું મહત્વ એટલા માટે છે કે એના સબકોન્શિયસમાં આ બધું આવી ગયેલું છે. એ સ્પષ્ટપણે જેમ આપણે અગ્નિ અડકે ને ગરમી લાગે તેવી રીતે આ સાબિત કરી બતાવે છે. તેના સબકોન્શિયસ માઇન્ડમાં આ બધું છે, ભરાયેલું છે, એ સાબિત કરી બતાવે છે. એક મુખ્ય વાત. હવે એ આશીર્વાદ આપે છે કે કઈ કશું કરે છે એ જાતની કોન્શિયસનેસ પછી એને જે જાગ્યા પછી રહેતી નથી. એને ભાન પાસે આવું સ્વપ્ન આવ્યું હતું પણ પછી એ પ્રમાણે કરીને એનો ભાવ એનામાં જે જાગવો જોઈએ તે માણસ જાગતો નથી. એના પછીથી પણ જાગ્યા પછીથી પણ જો એવો ભાવ જાગે અને એ ભાવમાં જો રહે તો એને પાછો લાભ થાય. દાખલા તરીકે મને સ્વપ્ન આવ્યું મારા ગુરુ મહારાજ કે મને માથે હાથ મૂક્યો અને મને મારી પીઠ થાપી કે તારા પર હું રાજી છું. શું સ્વપ્ન આવ્યું ને સવાર હું જાગ્યો તારે કે મને આવું સ્વપ્ન આવ્યું તું ખલાસ. પણ એનાથી મને જઈને મને એવો અવભાવ જાગે, મારા એને રોમાંચ ખડા થઈ જાય ને એ ભાવ મારો કાયમ રહે તો મને લાભ. માત્ર સ્વપ્નથી સ્વપ્ન તમને આટલું બતાવશે કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બધું છે એ બતાવે છે. પણ એના પછીથી તમને તો કશું થતું નથી. તો સ્ટેટસ કો જેવા હતા તેવા જેવા કોરા ને કોરા તે કશું નહીં થાય. બેનો તફાવત આપ સમજ્યા ને?
પછી એક વાત એ છે કે મોક્ષની પ્રાપ્તિમાં કર્મ કે ઉપાસના શો ભાગ ભજવે છે? હા, જ્ઞાનથી જ મોક્ષ થાય છે એવો સિદ્ધાંત છે. તો પછી આપે જ લખ્યું છે કે આખરી સત્ય ના કર્મ સત્ય છે પરકર્મ થી, પ્રી છવા સત્ય ને કર્મ, કર્મ સર્વોપરી નથી. વળી આપ જ લખો છો કે કર્મ ના સર્વ કઈ એને કર્મ થી પરતે રહ્યો, કર્મ થી પામવા જે કો એને જાય પમાય ના. આમ છે તો એને પામવો કેવી રીતે? જપ અને ધ્યાન એ પણ કર્મ જ છે, ને ધ્યાન એ પણ માનસ ક્રિયા જ છે. માટે આ પ્રશ્ન
એકદમ કર્મ ઉડી ના જાય, ધીરે 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 કરતા 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 ભગવાન નું સ્મરણ નું કર્મ લીધું, એ સ્મરણ નું કર્મ લેતા 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 નિરંતર થઈ જાય, પછી ઉડી જાય જપ. જપ ઉડી જાય પછી જપ રહેતો નથી, એની સભાનતા રહે છે, એની અવેરનેસ માત્ર રહે છે કાયમ. શ્વાસોશ્વાસ કરતા વધારે વધારે જલદ પ્રમાણમાં એ સભાનતા છે, શ્વાસોશ્વાસ છે એના કરતા વધારે જલદ પ્રમાણમાં એ સભાનતા છે. ત્યારે હરિઓમ 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 એમ નથી રહેતું, શબ્દ નથી રહેતો, એટલે મૌખિક શબ્દ નથી રહેતો,
એટલે કર્મ રહેતું નથી.
કર્મ પછી નથી રહેતું, એને કર્મ કરવાનું ખરું, શરૂઆતમાં કર્મ ના કર નહીં ચાલે. કર્મ કરતા કરતા એવી હદે પહોંચી જાઓ પછી કર્મ જ ઉડી જાય, પછી એને કર્મ રહેતું નથી.
બીજું એ કે શ્રી રામાનુજાચાર્ય કોઈ પણ જ્ઞાન ને મિથ્યા ગણતા નથી. દોરડીમાં સર્પ દેખાય છે કે ચીપમાં રૂપાની પ્રતીતિ થાય છે તે સાચી જ છે એમ તે કહે છે. તેનું કારણ તે એમ દર્શાવે છે કે બધું જ બધામાં રહેલું છે, કારણ કે પંચીકરણ થયેલું છે, માટે સર્વમ સર્વત્ર વર્તતે એવું લખે છે. સ્વપ્નને પણ તે સત્ય માને છે અને તે કહે છે કે ઘણીવાર ઈશ્વર કેટલાક સારા કે નરતા કર્મના ફળના સ્વપ્નમાં અનુભવ કરાવી દે છે. આપ આ વિશે શું કહો?
જીવદશામાં તો આ વાત જાણે સાચી, જીવદશામાં આપણા કેટલાય કર્મો આપણે ભોગવીએ છીએ, પણ મારી માન્યતા મારી સમજણી એવા પ્રકારની છે કે સ્વપ્નમાં ભોગવું અને જીવદશામાં તમે ભોગવો, પણ સ્વપ્નમાં ભોગવું જે એ સૂક્ષ્મ કારણો થી ભોગવો છે, એટલે વધારે બંધનકારક છે. જીવદશામાં તમે અત્યારે જીવતા જાગતા ભોગવો અને તમે એક સ્વપ્નમાં કશું ભોગવો, એ સ્વપ્નમાં ભોગવો એમાં આપણા કર્મો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ કર્મો દ્વારા ભોગવો છો એ વધારે વધારે બંધનકારક છે. આ જીવદશામાં ભોગવો તેના કરતા, એટલે સ્વપ્નમાં સ્વપ્ન રિયલ છે, સ્વપ્ન ખોટું નથી. ખોટું આવે ક્યાંથી? આપણામાં જે છે તે જ આવે છે, એટલે સ્વપ્ન રિયલ છે. એટલું નહીં પણ આપણે તમારી જાતને ખોલવાને માટે તમને એ મદદરૂપ છે કે મારામાં આ ભરેલું છે, આવું આવું છે, આમ છે, તેમ છે, એમ સમજી શકાય. એમ સ્વપ્ન સ્વપ્ન નું આવી
સ્વપ્નમાં કોઈ સત્કર્મ થાય,
સત્કર્મ થાય તે લાભ થાય,
તો
સત્કર્મ થાય સદ જીવને. ધારો કે જીવનમાં કોઈને સત્કર્મ થયું, સારું કામ કર્યું, સત્કર્મ કર્યું, તો એથી એના લાભ છે, ઘણો લાભ છે. જીવ દશામાં મેં જેમ જીવનું કહ્યું કે સ્વપ્નમાં કર્મ વધારે બંધનકારક છે. જીવતા જાગતા આપણે હાલ છીએ એ ભોગવીએ છીએ, સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા ભોગવી, એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો, એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા તમે સત્કર્મ કર્યું એ વધારે કલ્યાણકારક. સ્થૂળ કરતા પણ વધારે કલ્યાણકારક, એટલે જો સ્વપ્નમાં ભગવાન નું નામ લેવાય તો ઉત્તમ છે, બહુ વધારે ઉત્તમ છે. જીવતા જાગતા કરતા આ તો મારી સમજણ, સાચું ખોટું ભગવાન જાણે, તો હું સમજો છું તે રીતે કહું છું તમને. એટલે આજે રામાનુજે કહ્યું છે કે સ્વપ્ન પણ સત્ય છે, સત્ય છે. મારા મનથી ફરક નહીં
કરી તો એમ કે રૂપું દેખાય છે, એનું કારણ કે એમાં રૂપાનો અંશ છે જ, એમ કે
રૂપાનો અંશ છે, રૂપા જેવું દેખાય છે.
હા, જેવું દેખાય છે છતાં અંશ છે જ માટે દેખાય છે.
હા, એટલે જેમ રૂપા ચાંદી કે રૂપો કહીએ એનો જેવો રંગ છે એ રંગ ત્યાં છે, એટલે પેલા નો સામ્ય છે ત્યાં. એમ કે રૂપાનો હું છે, રૂપું છે અંદર એમ નહી કેવાય.
એવું સ્પષ્ટ પણ
એ કેતા હોય તો ભલે કેતા હોય, મારા માને મારી બુદ્ધિ
અને પતંજલિ પણ એ વસ્તુ એમ
સામ્ય છે, સામ્ય કેવાય. કારણ કે બરાબર રૂપાના જેવો જ રંગ છે, માં ફરક નથી, એટલે સામ્ય છે રૂપાનું, પણ એ રૂપું જ છે એમ નહી કેવાય.
પંચીકરણ થયેલું છે તો આપણે જળ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ બધામાં રહેલા છે. હવે કોઈ પણ દાખલ લોખંડ છે એનું સુવર્ણમાં રૂપાંતર કરવું હોય તો એ છે માટે જ થાય છે, જે નથી તે કદી પ્રગટ થતું જ નથી, એમ એનો આખો આર્ગ્યુમેન્ટ છે.
આપણે એ વાત એને કરી એ કરી પણ આપણે સમજતા નથી. લોખંડ સોનું કદી નહીં થાય, કદી નહીં થાય. પતંજલિનો બાપ કે તોય નહીં થાય. મારામાંથી સોનું થશે, કારણ કે એના જે એની રચના છે બંનેની, લોખંડની રચના અને સોનાની રચના, એ બે રચનામાં જ ફરક છે. ત્યારે પારો અને સોનું એ બેના પરમાણુ અને અણુ જરાક જ ફેર છે, એટલે એકબીજાના બંધારણની નજીક છે. એટલે એમાંથી સોનું થઈ શકે, પણ તમે કહો લોઢાને લોઢામાંથી સોનું થાય એમ પાતંજલિ કહે છે તો પાતંજલિ કહેતો હતો એને નમસ્કાર. મારી બુદ્ધિ માન્યમાં નથી આવતી.
હવે આપને કહું કે બનારસમાં એક મોટા પ્રોફેસર હતા ફિઝિક્સના, તે વિશુદ્ધાનંદ સરસ્વતી કરીને એક વ્યક્તિ હતી, તેમની પાસે આ જાત્યંતર પરિવર્તનની વાત ચાલતી હતી ને મળ્યા. પછી એમણે કહ્યું કે કોઈ પણ વસ્તુનું કશામાં પણ રૂપાંતર થઈ શકે છે, વિચારો તેમાં. પછી એમણે એક રૂ આપ્યું અને એમણે કહ્યું કે ગ્રેનાઇટમાં એનું પરિવર્તન કરો. તો એમણે એક લેન્સ ધરી સૂર્યના કિરણોમાં અને થોડી જ વારમાં એનું રૂપાંતર થઈ ગયું. હવે એમણે કહ્યું કે આ સૂર્ય વિજ્ઞાનનો પ્રોસેસ છે, આમાં યોગની પણ પ્રક્રિયા નથી. એમણે કહ્યું આ સૂર્ય વિજ્ઞાન એવું છે કે એ ક્રિસ્ટલ ધરવાથી એ અમુક પ્રકારનું કોન્સન્ટ્રેશન કરવાથી ગમે તે વસ્તુનું ગમે તેમાં રૂપાંતર થાય છે, અને એનું કારણ એ જ છે કે દરેકમાં દરેક સમાયેલું છે. અને મૂળભૂત સિદ્ધાંત એ મૂક્યો કે સર્વમ સર્વત્ર વર્તતે, બધું જ બધામાં રહેલું છે, એમ કરીને એમણે એનું રૂપાંતર કરી આપ્યું.
સિદ્ધાંત તરીકે બધું મનાય, પણ વેક્ચ્યુઅલ એવું થવું હજુ મારા માન્યમાં નથી આવતું. એને કરી બતાવ્યું તો ભલે કરી બતાવ્યું હોય, પણ મારા માન્યમાં નથી આવતું. હું નથી માની શકતો કે આ સૂર્ય, કાં તો એ જે કાચ બતાવ્યો હોય એ કાચ કોઈ તમક પ્રકારનો હોય, એ જે આવે એ તેજનું જુદા જાતનું હોય, કે એમાંથી એવું કંઈ હોય.
પછી એમણે એમ પણ કહ્યું આ પ્રકારની લેબોરેટરી કાઢીએ તો એમણે તો કાઢી શકાય. પછી એને માટે સ્થળ પણ નક્કી કર્યું.
ખાન્યભાઈ બહુ આવો બતાને પણ હું જાઉં છું, શિક્ષક વાત થઈ ગયા.
આપને કહું
હું તો આ બધું સોનું કહી દઉં. અમારો દેશ બહુ ગરીબ છે, બિચારો ગરીબોનો ઉદ્ધાર થઈ જાય. મારે તો સારા કામ કરવાનું બહુ પૈસા જોઈએ, ત્યાં કોઈની પાસે જવું ના પડે, માગવું ના પડે. મને કોઈ શીખવા તૈયાર છું, તો આજે આવા શરીરે જવાનું તૈયાર છું.
પછી એમણે એમના ગુરુને પૂછાયું તો એ લેબોરેટરી કરવાની ના પાડી.
અરે પણ કોઈ કહે જ નહીં, કોઈ કહે નહીં, આવું થાય જ નહીં. બધું આ સાર્વત્રિક રીતે કોઈ આવું કશું બની શકે નહીં. કોઈ અનુભવી હોય તો પણ સાર્વત્રિક રીતે કરી નહીં શકે, થઈ ના શકે. એના એના મગજમાં ભેજામાં આવ્યું જ નહીં, તો નિમિત્ત પ્રમાણે થવાનું.
યોગની કોઈ પ્રક્રિયા નથી, કે છે કે આ ફિઝિક્સ થઈ જાય, સૂર્ય વિજ્ઞાનની પ્રક્રિયા, સૂર્ય વિજ્ઞાન એવો શબ્દ વાપરે. એવું સૂર્ય વિજ્ઞાન છે, એવું ચંદ્ર વિજ્ઞાન, મુહૂર્ત વિજ્ઞાન, એવા અનેક પ્રકારના વિજ્ઞાન છે.
દશે દશે આપણને એની કઈ ખબર
એ છે કે ભગવાનના સગુણ સ્વરૂપના જેવા કે ગણેશ, શિવ વગેરેના અનંત પ્રકારો છે, કે કોઈ એક જ પ્રકાર હોય છે. અને રૂપ રૂપ નામને અધીન હોવાથી જ્યારે સાધકના હૃદયમાં પ્રકાશ ઉઠે છે ત્યારે જુદા જુદા સાધકને તે જુદા જુદા પ્રકારે ભાસે છે કે એક જ પ્રકારે. તાત્પર્ય કે શિવ, વિષ્ણુ વગેરે સગુણ રૂપના પણ અનંત પ્રકારો છે કે એક જ પ્રકાર હોય છે. કોઈ સાક્ષાત્કાર સંપન્ન ગુરુનું નિરંતર નામ સ્મરણ કર્યા કરે તો તે ગુરુ પોતાના શરીરની જે આકૃતિ હોય તે જ રૂપે દેખાય છે કે અન્ય કોઈ પણ સ્વરૂપે પણ દેખાય છે? અને જે પોતાની આકૃતિથી ભિન્ન સ્વરૂપે દર્શન દે તો તેમાં કોઈ રહસ્ય હોય છે? ભગવાનના નિર્ગુણ સ્વરૂપનો પણ સાક્ષાત્કાર નામ સ્મરણથી સંભવે છે?
એક જ ચેતન એક જ માત્ર છે. જુદા જુદા જેવો કલ્પ્યા એ તો શાસ્ત્રકારો અનુભવીએ આને ચેતન સ્વીકારી ના શકે, નિરાકારને સ્વીકારી ન શકે. એને એને નાનામાં નાનું જેમ બાળક શીખવા જતી એકડો પડાવે, મીડું કઢાવડાવે, લીટી દોરાવડાવે, એમ કરીને શીખવાડે. એવી રીતે જુદા 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 સાયકોલોજી વાળા માણસ વાળા માણસોને ધ્યાન કરી શકે એટલા માટે જુદા જુદા દેવોની આપણે લોકોએ અનુભવી લોકોએ વાત કરી. દેવ એક જ ચેતન, બીજા કોઈ છે જ નહીં. અને ગણે ગણપતિ કે ગણેશનો અર્થ કરવા જાઓ તો ઘણા નામ ઈ છે. વ્યક્તિઓનો સ્વામી તો ભગવાન જ છે. એ તો ગણેશનું નામ દઈએ માટે ગણેશ તમે ધૂમધાળો જેવ બનાવી દીધો.
એનું કોઈ વિશિષ્ટ સગુણ સ્વરૂપ હોય ખરું?
વિશિષ્ટ સગુણ સ્વરૂપ નથી. આ બધા દેવોના કે ફળા દેવના આ દેવ દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ત્રણ ફેકલ્ટી, એક એક ચેતન છે. એના ત્રણ ફંક્શન, એક સર્જન, એક રક્ષણ પોષણ અને એક લય. આ ત્રણ એની એની એના કર્મો ચેતનના, એ ત્રણ કર્મોના ત્રણ એને દેવતા બનાવ્યા. આપણે લોકોને સમજણમાં આવે એટલા માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. કોઈ બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, મહેશ એક જ ચેતન જ છે. આ જુદા જુદા દેવો છે એ હું માનતો નથી. પણ આ કર્યા છે એટલા માટે કે એવા લોકો જંગલ લોકોમાં હું ભીલોમાં ફરતો હતો વગેરે, ત્યાં આગળ એ લોકો ગણપતિ રાખે ચિત્રે ઝાડુ પર ચિત્રે, કારણ કે એને જે લઈ શકે ગ્રહણ કરી શકે. વધારે ઊંચું ચેતન ની વાત કરો
તો ગણેશ ના નામ નું સ્મરણ કર્યા કરે તો જે રૂપ નું દર્શન થાય તે અમુક પ્રકાર નું હોય એવું નહીં.
એ તો એના મનમાં ધારેલું હોય તે થાય. એ આકાશ માંથી અવતરતું નથી. પોતાના મનમાં જે ચિત્તન હોય જેનું જે પ્રકારનું તે પ્રકારનું. અને આ ગણેશ નું શું રૂપ દેખાય છે પણ સિમ્બોલિક છે. આખું બધું મોટું પેટ ને આ બધું બતાવે, બધું સિમ્બોલિક છે. પણ બધું અત્યારે કાંકો મને તો દમ છે તો અને ભૂલા છોડું ઘરું મારું બેસી ગયેલું છે, રોગ વાળું છે, કોકરો અવાજ થઈ ગયેલો, ભૂલતો નથી આ તો હું. પણ તમારા આવે છે સત્સંગને થાય વાત આવે છે એટલે મને આનંદ થાય છે, એટલે મને દરેક ત્યાંનું થતું નથી. પણ જુદા જુદા પ્રકારના લોકોને સમાજમાં એક જ પ્રકારનો સમાજ નથી કે ઉત્તમમાં ઉત્તમ ગ્રહણ કરી શક્યો. ક્લાસિક વર્ગ એ દરેકને અનુકૂળ આવે એવા આપણે દેવો આપણા ઋષિ મુનિઓ છે તે પ્રકારના દેવો આપ્યા એ લોકોને વિચાર આપ્યો.
કલ્પિત કે
કલ્પિત રિયાલિટી કશું નહીં. રિયાલિટી ચેતન એકલું જ. પછી કોઈ ગણપતિ નો ભક્તો હોય તેને ગણપતિ જો આકાશ દર્શન થાય ગણપતિ નું દર્શન થાય એવા ચોક્કસ એમાં મારી ના નથી. એને એને રિયાલિટી થઈ જાય છે પણ એ મર્યાદા બંધાઈ જાય છે. સમજું
બરાબર.
હંમેશા આદર્શ રાખવો તો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ રાખવો. એમ કરીને કરવું હિતાવહ છે સાધક ને માટે અથવા તો કરનાર ને માટે.